તારીખ 19/1/1990 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 45 અને 46 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું હૈદરાબાદમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 215.
શ્યાદવાદ એ તો સનાતન જૈન દર્શન છે, ત્યાંથી શરૂ કરીએ છીએ. 45મો બોલ છે, 29મા પાનો. શ્યાદવાદ એ તો સનાતન જૈન દર્શન છે, તેને જેમ છે તેમ સમજવું જોઈએ. શ્યાદવાદ એટલે વાદ એટલે કથન, વાદ એટલે વચન અથવા વાદ એટલે કથન. શ્યાદ એટલે કોઈ એક અમુક પ્રકારની મર્યાદા, એને શ્યાદવાદ કહે છે. શ્યાદ એટલે કથનચિત, સીધો અર્થ થાય છે કથનચિત. કોઈ અપેક્ષાએ, કોઈ મર્યાદાએ, કોઈ એક દ્રષ્ટિકોણથી એવા બધા અર્થ નીકળે છે એમાંથી, શ્યાદમાંથી. એ સનાતન જૈન દર્શન છે એટલે ત્રણેય કાળે જૈન દર્શનના જે કાંઈ સિદ્ધાંતો વચન ગોચર છે, કથનમાં આવેલા છે, તે બધા જ સિદ્ધાંતો કાંઈ ને કાંઈ મર્યાદા રાખે છે, કોઈને કોઈ દ્રષ્ટિકોણથી કહેવાયેલા છે, અને જ્યાં જે હોય વાત ત્યાં તે પ્રકારની, જે પ્રકારની કહેવા ધારેલી વાત હોય તે વાત સમજવી જોઈએ. તેને જેમ છે તેમ સમજવું જોઈએ, એટલે જેમ કહેવા ધારે છે એમ સમજવું જોઈએ. હવે એ વિષયનું સ્પષ્ટીકરણ લઈએ છે કોઈ કોઈ વાતોથી. કે વસ્તુ ત્રિકાળી ધ્રુવ છે, વસ્તુ આત્મા એક લઈએ તો એના જે સ્વભાવો છે, શક્તિઓ છે, એ ત્રણેય કાળે એક સ્વરૂપે એક સરખા સામર્થ્યથી કોઈ પણ જાતના ફેરફાર વિના સદાય એમને વસ્તુની શક્તિઓ વસ્તુમાં રહેલી છે. એને વસ્તુ કહે છે કેમ કે વસ્તુની શક્તિઓ તે વસ્તુનું સર્વસ્વ છે. સામર્થ્ય બધું શક્તિમાં છે અને એ શક્તિઓનો પુંજ એ જ વસ્તુ છે એમ ગણીને એને વસ્તુ કહે છે. તો વસ્તુ ત્રિકાળી ધ્રુવ છે, જેની અપેક્ષાએ એક સમયની શુદ્ધ પર્યાયને પણ ભલે હે કહે છે. એવી શક્તિઓને ઉપાદેય ગણીને એવા સામર્થ્યનું બહુમાન, એવા સામર્થ્યનું મૂલ્ય એવી રીતે આંકવામાં આવે છે કે ધ્રુવની પાસે એક સમયની શુદ્ધ પર્યાય છે એને પણ હે કહે છે. શાસ્ત્રમાં આ કથન આવે છે, જેમ કે નિયમસારની 50મી ગાથા, પદ્રવ્યમ પરભાવમ હેયમ ઇતિ. ચારે પર્યાયોને ક્ષાયિક, ક્ષોપશમિક, ઉપશમિક અને ઉદયિક, ચારે પર્યાયોને એ રીતે લઈ લીધી. તો એવી પણ એક અપેક્ષા આવે છે, જ્યાં ધ્રુવ વસ્તુની ઉપાદેયતા અને ધ્રુવ વસ્તુની દ્રષ્ટિ કરવી છે, કરાવવી છે, ત્યાં એવી વાત પણ શાસ્ત્રમાં આવે કે એક સમયની પર્યાય પણ અહીંયા ઉપાદેય નહીં કહેતા હે કહીએ છીએ. તો એ જ શાસ્ત્રમાં બીજી બાજુ એવી પણ વાત આવે કે શુભરાગ આવે છે એ હોય છે, એને તું બિલકુલ ઉડાડીશ નહીં ચાલે. મોક્ષ માર્ગની અંદર જે તે ગુણ સ્થાને તે તે ગુણ સ્થાન અનુસારનો જે વ્યવહાર છે એ શુભરાગથી ઉભો થાય છે, અને ત્યાં જો એ પ્રકારનો શુભરાગ તું ન સ્વીકાર તો એ ન ચાલે, એ પણ ન ચાલે. શુભરાગ આવે છે, હોય છે, શુભરાગની એ શુભ રાગના નિમિત્તો પરદ્રવ છે જે દેવગુરુને શાસ્ત્ર, એની પણ શ્રદ્ધા અને શુભ રાગ હોય છે તે તે ગુણસ્થાનમાં. એમ કોઈ ઉડાડી મૂકે તો ન ચાલે. કહેવાનો આશય ગુરુદેવનો એ છે કે વ્યવહારના સ્થાનમાં જૈન દર્શનની અંદર વ્યવહાર સ્થાપેલો છે, નિશ્ચયના સ્થાનમાં નિશ્ચય સ્થાપેલો છે. અલબત્ત વ્યવહાર કરતાં નિશ્ચયની કોટી ઉચ્ચકોટીની છે, ઉચ્ચકોટીનું છે. તેથી નિશ્ચયના વિષયની ઉપાદેયતા કહેવા, સારી રીતે કહેવા માટે વ્યવહારની હેય પણ કહેવામાં આવે છે. અને એવું અનેક વાર કથન આવે છે. વળી ક્યારે પણ વ્યવહારની ઉપાદેયતા બતાવીને નિશ્ચયનું હેય પણ એક વાર પણ નથી કહેતા. આ સ્યાદબાદની મર્યાદા છે પાછી, નહીતર વળી કોઈ ગપ્પા મારી દે છે કે નિશ્ચયની અપેક્ષાએ વ્યવહાર હેય અને વ્યવહારની અપેક્ષાએ નિશ્ચયને હેય કહી દો. આ તો સ્યાદબાદ છે ભાઈ, બધી અપેક્ષા ચાલે એવું નથી. પાછું એમ ગમે તેમ અપેક્ષા નથી ચાલતી, એના પણ નિયમો છે, એના પણ સિદ્ધાંતો છે. અનેક વાર નિશ્ચયની ઉપાદેયતામાં વ્યવહારનું હેય પણ કહેશે શાસ્ત્રકાર, પણ એક વાર પણ નિશ્ચયનું હેય પણ ક્યાંય નહીં કે એ ઉપાદેય છે એનું હેય પણ એક વાર નહીં આવે. આના ઉપરથી અભિપ્રાય સમજી લેવો જોઈએ કે કહેનારનો કંઈક અભિપ્રાય ચોક્કસ છે. બે બાજુ ગમે તેમ સ્યાદવાદનું બાનું પકડીને ગમે તે રીતે ગાડી ગબડાવે જાવી એવું નથી આમાં, અને એવું ચાલે એવું પણ નથી. પણ કોઈ વ્યવહારને વ્યવહારના સ્થાનમાં ઉડાડવા માગે, નિશ્ચયની અપેક્ષા એ ભલે એ કીધો, પણ વ્યવહારને વ્યવહારના સ્થાનમાં ઉડાડવા માગે તો એ પાછો એ પણ સ્યાદવાદમાં ચાલે એવું નથી. એવો સ્યાદવાદ નથી કે વ્યવહારને વ્યવહારના સ્થાનમાં પણ ઉડાડી દો, કેમ કે મુમુક્ષુનો વ્યવહાર છે કે એને દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ પ્રત્યે બહુમાનનું શુભરાગથી બહુમાન આવે જ. હવે એમ કે ના ના એ તો બધા પરદ્રવ છે, અમે તો શાસ્ત્ર વાંચ્યા બધા, એ તો બધા પરદ્રવ છે, એ તો બધા પરદ્રવ છે, પરદ્રવ બધા હે છે, અમારે કાંઈ એની જરૂર નથી, એવું નથી ચાલતું. એના સ્થાનમાં એ આવે મુનિપણાનો દ્રષ્ટાંત લઈએ કે એનો વ્યવહાર પંચ મહાવ્રત 28 મૂળગુણનો છે. પંચ મહાવ્રત આદિ 28 મૂળગુણનો છે. એમાં કે ના ના એ તો નિશ્ચયમાં આરૂઢ થઈ ગયા, હવે એને કાંઈ એ બાબતનું બંધન નથી, એવું ન ચાલે. એથી નીચેના શુભ રાગમાં આવે એટલે વ્યવહારના સ્થાન ચૂકીને બીજા નીચેના વ્યવહારમાં આવે કે દયાદાન કરવા લાગી જાય તો એ મુનિનો ધર્મ નથી, એ વ્યવહાર ચૂકેલા છે. અથવા કોઈ ઉદ્દેશ્ય કહાર લઈએ છે, લ્યો ને આપણે નથી માનતા, શું કારણ છે કે વ્યવહારના સ્થાનમાં વ્યવહાર નથી? નહીતર તો કોઈ આપણને પ્રશ્ન પૂછે કે તમે નગ્ન દિગંબર મુનિ છે એનો નિશ્ચય પરિણતિ નહીં ઓળખ્યા વગર કેવી રીતે નિષેધ કરો છો, અને ઓળખી તો કેવી રીતે ઓળખી બતાવો, એ તો અરૂપી પરિણામ છે એમના દર્શન જ્ઞાન ચારિત્રના, તમે સાબિતી લાવો. એને મંદન નહીં કરવા માટેની સાબિતી તો આપશો કે નહીં આપો? તો આપણે એમ કહીએ છીએ કે વ્યવહારના સ્થાનમાં એમનો વ્યવહાર નથી દેખાતો, માટે અમે એમને સ્વીકારતા નથી, એમને મંદન નમસ્કાર નથી કરતા. સંપ્રદાય દિગંબર સંપ્રદાયના વિદ્વાન આવ્યા હતા ગુરુદેવનો, જેને હિંમતનગરમાં બહુ વિરોધ કર્યો હતો જોરથી, હિંમતનગરની પ્રતિષ્ઠા વખતે કોટડિયા ભાવનગર આવ્યા હતા, વાંચનમાં આવ્યા. પછી વાંચન પૂરું થયું, વાંચનમાં તો કાંઈ બોલ્યા નહીં, વાંચન પછી સમયસરની ગાથા કાઢીને દીધી. એમ કે આ ગાથાનો અર્થ શું કરશો? તો હું સમજી ગયો કે એને શું કહેવું છે, એટલે આગળની ગાથા એમને વંચાવી. કે આગળની ગાથા કહીને આ ગાથા કહી છે કે આગળની ગાથા કીધા વિના અધરથી તમે પૂછો છો? એટલે તરત સમજી ગયા કે આપણો જે અભિપ્રાય છે એ અભિપ્રાય બરાબર છે. અભિપ્રાય તો એ જાણતા હતા, આપણે એનો જાણીએ એ આપણો જાણે, પણ શાસ્ત્રમાંથી આપણો કાન પકડવાની વાત કરે એને આગળની ને પાછળની બે ગાથા બતાવી દીધી. બે ગાથા છોડીને બદલી એક ગાથા ઉપાડી લેવાની વાત વ્યાજબી છે. બરાબર છે તમારી વાત. આચાર્યએ ક્યાંય અસંદિગ્ધ વાત રાખી નથી મને. બોલ સારું. પછી કંઈક બીજી વાત પૂછું. પૂછો ને, બે વાત પૂછું, એમાં કાંઈ વાંધો. તમે વ્યવહારને માનતા નથી એવું અમને લોકોને લાગ્યા કરે છે. બહુ મોટી ભૂલ છે તમારી. અમે વ્યવહારને બહુ ચુસ્તપણે માનીએ છીએ અને એ વ્યવહારની અંદર કોઈ ફેરફાર ચલાવવા માગતા નથી, એ અમારી ચુસ્તતા છે. એ વિષયમાં બોલો, એમાં તમને કાંઈ સમજાય છે? તો કે બધું સમજાઈ ગયું ભાઈ સાહેબ, કે અમારો શિથિલાચાર છે એ તમે ચલાવવા માગતા નથી. તો પછી વ્યવહારને માનતા નથી કે વ્યવહારને ચુસ્તપણે માનીએ છીએ? પછી તો ઘરે આવ્યા તો ચર્ચા કરવા, પણ બહુ સીધી લાઈન ઉપર આવી ગયા બે ત્રણ પ્રશ્નો પૂછ્યા પછી. કહેવાનો મતલબ શું છે કે સ્યાદવાદ છે, એ સ્યાદવાદ જે મહાત્માઓને વસ્તુ દર્શન થયું, પદાર્થ દર્શન સ્પષ્ટ થયું, જેના જ્ઞાનમાં પદાર્થ સ્પષ્ટ આવી ગયો, એમણે એ પદાર્થના ધર્મોને જાણીને, એ ધર્મોની ગુણધર્મોની મર્યાદા જાણીને એને વચનગોચર વાત કરી, કથનગોચર વાત કરી, તો એની ચોક્કસ વસ્તુના સ્વરૂપને સ્પષ્ટપણે દર્શાવવાની એની અંદર કોઈ પરિસ્થિતિ ઊભેલી છે. સ્યાદવાદના નામે ગમે તેમ હાંકવામાં આવે એ વસ્તુ સ્થિતિ એવી રીતે નથી કે ચાલી જાય. એ વાત એ વસ્તુને સમજ્યા વિના કે વસ્તુ દર્શન વિના કાંઈ કરવા જશે તો કોઈને કોઈ જગ્યાએ ગૂથું ખાશે, અવશ્ય ભૂલ કરશે, અને એ ભૂલ છે એ કોઈ એને સન્માર્ગે નહીં ચડવા દે. વિપર્યાસ છે, ભૂલ છે, એ વિપર્યાસ છે, એ સન્માર્ગે નહીં ચડવા દે. મોટી તકલીફ આ છે. એટલે એમ કે છે કે એક બાજુ શુદ્ધ પર્યાયને હે કહેનાર જૈન દર્શન, બીજી બાજુ શુભરાગ આવે અને હોય છે એમ કે છે. શું પ્રશસ્ત રાગ હોય છે એમ કે છે? એમ નહીં, અહીંયા એ વાત નથી. પણ હવે જો આ વાતને વધારે સ્પષ્ટ સમજવી હોય તો પ્રશસ્ત દ્વેષ પણ હોય છે. જ્યારે પ્રશસ્ત રાગ ખસે છે ત્યારે એને પ્રશસ્ત દ્વેષ આવે છે. કે કોઈ જૈન મંદિર તોડતું હોય, કોઈ ધર્માત્માનો વિરોધ કરતું હોય, કોઈ ધર્મનો વિરોધ કરતું હોય, કોઈ સિદ્ધાંત શાસ્ત્રનો વિરોધ કરતું હોય, તો અમે તો વિતરાગ માર્ગમાં જવાવાળા, અમે કાંઈ નો આમાં અમે ક્યાંય પડીએ નહીં, ઝઘડામાં ન પડીએ. અમે કેમ, અમે તો મધ્યસ્થ છીએ, અમે ઝઘડામાં ન પડીએ, એ વાત નથી ચાલતી. એ બેસી ન રહીએ, એ અવશ્ય એને તલ્લાક આવે છે, એનો નિષેધ આવે છે, જોરથી એનો નિષેધ આવે છે એમ છે. શું તો એ પ્રશસ્ત દ્વેષ છે. જેને પ્રશસ્ત રાગ હોય એને પ્રશસ્ત દ્વેષ હોય જ, કેમ કે તે એક સિક્કાની બે બાજુ છે. અપ્રશસ્ત રાગ હોય અને અપ્રશસ્ત દ્વેષ આવ્યા વિના રહીએ નહીં. તો એ પણ જૈન દર્શનનો એક અંગ છે. એમને કોઈ અધરથી ઉડાડવા માગે તો એ પણ ન ચાલે એમ કે છે. એટલે એના નિમિત્તો દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો શુભ રાગ હોય છે, ભગવાનની પ્રતિમા હોય છે. હવે પ્રતિમા સુધી લઈ ગયા ગુરુદેવ, એ નિમિત્ત છે. તો કે ભગવાનની પ્રતિમા હોય છે. શું પ્રતિમા? તો પરદ્રવ્ય છે, આપણે તો અંતર્મુખ આત્મામાં લીન થવાની વાત કરો ને, ઉપયોગને અંદરમાં વાળી દો ને. મોક્ષ માર્ગમાં શુભ રાગ પ્રતિમા સંબંધીનો અને એની સ્થાપના હોય છે, એને ઉડાડાય નહીં, એનો નિષેધ ન થાય. કોઈ પણ બાને નિષેધ ન થાય. નિષેધ એટલે કોઈ બાનું ન કઢાય એમાં, કે અત્યારે લોકોને અનુકૂળ નહીં પડે, ફલાણું છે, ઢીકણું છે, એ કાંઈ નહીં. ભગવાનની પ્રતિમા હોય છે તેને જે ન માને તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. આવો શુભરાગ ન આવે એને પોતાની ભૂમિકામાં, મિથ્યા દ્રષ્ટિ છે. સ્યાદવાદના નામે ગમે તેમ ચલાવે ન ચાલે એમ કહે છે, એ પણ એને માનવું પડે. હા, રાગ કર્તવ્ય નથી, પણ ભૂમિકા અનુસાર આવે નહીં એમ કહે તો એ વસ્તુને સમજ્યો નથી, એ ખબર નથી વસ્તુ. ભગવાનની પ્રતિમા હોય છે તેને જે ન માને તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. ભલે તેનાથી ધર્મ થતો નથી, શું કહે છે, એ શુભરાગથી કે પ્રતિમાથી કોઈ ધર્મ થાય છે એમ કહેવાનો અહીંયા અમારો અભિપ્રાય નથી. ધર્મ જુદી વસ્તુ છે, શુભરાગ જુદી વસ્તુ છે, શું પરપદાર્થનું પરિણમન જુદી વસ્તુ છે. મંદિર થાય, પથ્થર ઉપર પથ્થર લાગે, એ આત્મા નથી કરી શકતો. અને આત્મા કરી શકતો નથી, આત્માનું પરિણમન નથી, એટલે આત્માને ધર્મનો તો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. શું ભલે તેનાથી ધર્મ થતો નથી, પણ તેને ઉઠાપે તો મિથ્યા દ્રષ્ટિ છે. શું તેને ધર્મ તરીકે સ્થાપે તો મિથ્યા દ્રષ્ટિ છે અને ઉઠાપે તો મિથ્યા દ્રષ્ટિ છે. આમ છે, ઉઠાપવા વાળો એ કોઈ છળ પકડે કે ધર્મ નથી જાવ એમ કરીને છળ પકડીને ઉઠાપે તો એ મિથ્યા દ્રષ્ટિ છે, અવશ્ય મિથ્યા દ્રષ્ટિ છે. સીધી બહુ સ્પષ્ટ વાત છે. એટલે એમ સ્યાદવાદ નથી ચાલતો, ગમે તેમ કહી દે સ્યાદવાદનું નામ લઈને એવું નથી ચાલતું. શુભરાગ હે છે, દુઃખરૂપ છે, પણ એ ભાવ હોય છે, એ ભાવ એના સ્થાનમાં હોય છે. એને એના સ્થાનમાં તમે ન રાખો તો તમે વસ્તુની સ્થિતિ સમજ્યા નથી એમ કહેવું છે. જેમ કે પ્રતિમાના વિષયમાં વિવાદ ચાલે છે, કોઈ કંઈક પણ પરદ્રવ્યમાં આગ્રહ શું કરવા કરવો જોઈએ? નિશ્ચય ઉપર જેનું વજન હોય એને પરદ્રવ્યનો આગ્રહ, રાગનો જ્યાં આગ્રહ નથી કરવાનો ત્યાં પરદ્રવ્યનો આગ્રહ શું કરવા કરવો જોઈએ? તો કે એમ નથી, એના સ્થાનમાં બાંધછોડ નથી, એના સ્થાનમાં એમ જ હોય, બીજી રીતે હોય જ નહીં. શું ભગવાનની પ્રતિમાની જે સ્થાપના છે એને સ્થાપના નિક્ષેપ કહે છે ને, સ્થાપનાનો નિક્ષેપ છે. ચાર નિક્ષેપમાંથી આ સ્થાપના નિક્ષેપ છે. અને શાસ્ત્રની અંદર નિક્ષેપ છે એને નયના વિષય તરીકે ગણાયો છે. નયનો વિષય તે નિક્ષેપ. તો એ સ્થાપનામાં નિર્ણય નય જ્ઞાનનો યથાર્થ છે કે જેને નય જ્ઞાન નથી તેનો યથાર્થ છે? આ પ્રશ્ન પૂછ્યો તો યુગલજી આવ્યા હતા આપણે સોનગઢ ડેલિગેશન લઈને, પ્રતિમાજી એમ કે આ નિર્ણય કોને કરવો, કોનો અધિકાર છે આ નિર્ણય કરવાનો? વિદ્વાનોનો અધિકાર છે, લોકોનો સમાજનો અધિકાર છે, કે આ જ્ઞાનીઓનો અધિકાર છે? જેની પાસે નય જ્ઞાન છે એ જ્ઞાનના ધણીને તો કોઈ પૂછવાની મહેનત લેતો એમ થઈ કે એને હાથ જોડીને પૂછો જ ખરા કે આપ સાહેબ શું કહો છો, આપ અમને ફરમાવો, આપ કહો એ અમારે માન્ય શિરોમાન્ય છે, એમ રાખવું જોઈએ આમ કે આમ ન થવું જોઈએ ને આમ ન થવું જોઈએ એમ ચાલે? નય જ્ઞાન કોની પાસે છે એ તો કયો? આ એવી વાત સીધે સાદી છે કે એમાં ખોટા અધિકારથી અનધિકારપણે જો કોઈ વાત કરે તો ચાલે એવી નથી કીધું. તેને ઉથાપે તો મિથ્યા દ્રષ્ટિ છે, શુભરાગ હે છે, દુઃખરૂપ છે, પણ એ ભાવ હોય છે. તેના નિમિત્તો ભગવાનની પ્રતિમા આદિ હોય છે, એના જે નિમિત્તો છે ભગવાનની પ્રતિમા એ પણ એના સ્થાને હોય છે, અને જ્ઞાનીઓ જ એની સ્થાપના યથાર્થ રીતે કરે છે. પછી જ્ઞાનીની આજ્ઞા અનુસાર ભલે સમ્યક જ્ઞાન ન હોય, સમ્યક દ્રષ્ટિ ન હોય, એ સ્થાપના કરે તો એનો વાંધો નથી. પણ ખરેખર એ જ્ઞાનીઓના જ્ઞાનનો વિષય છે સ્થાપના કરવાનો, પછી એમની આજ્ઞા અનુસાર ચાલવું એ મુમુક્ષુનો ધર્મ છે. પણ ખરેખરો અધિકાર એમનો જ છે, અને મૂળમાં જ્ઞાનીઓએ સ્થાપેલી વાત છે, અજ્ઞાનીઓએ સ્થાપેલી વાત નથી. મૂળમાં જોઈએ તો આ અજ્ઞાનીઓથી શરૂ થયેલી પરંપરા નથી, આ જ્ઞાનીઓથી શરૂ થયેલી પરંપરામાં આ વિષય ચાલ્યો આવે છે. માટે પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે કે એ જ્ઞાનીઓએ પરંપરા સ્થાપેલી છે, એટલે એના નિમિત્તો ભગવાનની પ્રતિમા આદિ હોય છે એના સ્થાનમાં. તેનો નિષેધ કરે તો તે જૈન દર્શનને સમજ્યો નથી, એનો નિષેધ કરે એ જૈન દર્શનને સમજ્યો જ નથી, સ્થૂળપણે નથી સમજ્યો. જૈન દર્શનમાં તો ઘણી સૂક્ષ્મ વાતો છે, પણ આ તો સ્થૂળપણે પણ જૈન દર્શનને સમજ્યો નથી. સૂક્ષ્મ સિદ્ધાંતો તો અધ્યાત્મના ઘણા છે, પણ આ તો વ્યવહારની મોટી મોટી વાતો છે એ પણ એને સમજણમાં નથી, એવી પરિસ્થિતિ છે. અને તેથી તે મિથ્યા દ્રષ્ટિ છે અથવા અવશ્ય મિથ્યા દ્રષ્ટિ છે. આ એક શ્યાદવાદની અપેક્ષા લઈને સ્પષ્ટીકરણ ગુરુદેવ શ્રી આપ્યું, ને એમાં પ્રતિમાનો દ્રષ્ટાંત દીધો છે. પછી પ્રતિમા સંબંધીનો જ બીજો 46મો બોલ ચાલ્યો છે એ લઈએ. પ્રતિમાને પરમાત્માની પ્રતિમાને પૂજવાનો ભાવ આવે, ભગવાનની પ્રતિમાની પૂજા કરવાનો ભાવ છદ્મસ્થને સાધકને મુમુક્ષુને આવે, મુનિરાજને પણ દર્શનનો ભાવ આવે છે. અષ્ટ દ્રવ્યથી પૂજા તો એ નથી કરતા કેમ કે એમને આરંભ સમારંભ નથી, પણ મંદિરમાં દર્શન કરવાનો ભાવ એમને પણ આવે છે. અને મુનિરાજો એ પ્રતિષ્ઠા પાઠ તૈયાર કરેલા છે મુનિઓએ, ભાઈને તો ખબર હશે વજુભાઈ, મુનિઓએ કરેલા છે ને ભાવલિંગી સંતોએ. કોણે કર્યા છે? વસુબિંદુ આચાર્ય. અચ્છા, ભાવ ભાવ પૂજા કરે છે, દ્રવ પૂજા ના કરે, પણ ભાવ પૂજા તો મુનિ કરે છે. પૂજાષ્ટક છે, બરાબર છે, એટલો શુભ ભાવ ત્યાં છે. જ્યાં સુધી જ્યાં સુધી સાધક અવસ્થામાં વિકલ્પ છે ત્યાં સુધી આ શુભ ભાવની સ્થિતિ છે. વિકલ્પાતીત દશામાં પછી બુદ્ધિપૂર્વકનો રાગ ઉત્પન્ન થતો નથી અને શુદ્ધતાની શ્રેણીથી આગળ જાય છે મુનિરાજ. પણ પરમાત્માની પ્રતિમાને પૂજવાનો ભાવ આવે એને એમ કોઈ કે ન આવે એ વાત ખોટી છે. આવે, એ જાણે છે કે આ શુભ ભાવ તે ધર્મ નથી, કેમ કે એની અંદર કસાય મળ છે, ભલે મંદ છે પણ છે. એટલે જે વિભાવ છે એને સ્વભાવ માનતા નથી, વિભાવના કોઈ કણને પણ વિભાવ જ માને છે અને સ્વભાવ માનતા નથી, એટલી વાત છે. ભૂમિકામાં હજુ સાધકપણું છે એટલે એવા ભાવ આવે ને, જ્યાં સુધી સાધકપણું છે ત્યાં સુધી એવા ભાવ આવે જ ને એમ કે છે. સિદ્ધપણું નથી એટલું બાધકપણું, સિદ્ધ અવસ્થા થઈ નથી એટલું બાધકપણું. બાધકપણું કેવું છે કે એવા શુભ ભાવ રૂપે છે, એમને એવા નીચી કોટીના અશુભ ભાવ કે એવા નીચકોટીના સ્વભાવ પણ એમને થતા નથી, એવા સ્વભાવ આવે આવે પણ તે હેય તરીકે આવે અને જાણવા માટે આવે. એની બે અપેક્ષા છે, એક જ્ઞેયની અને એક હેયપણાની. આચરણમાં એનું હેયપણું છે એટલે ચારિત્રની અપેક્ષા એ તે ત્યાજ છે, અને જ્ઞાનમાં એનું જ્ઞેયપણું છે. એમ જ્ઞાનમાં આવે, હેયપણે આવે અને જાણવા માટે પણ આવે એટલે જ્ઞેયપણે પણ આવે. જ્ઞાની તો તેનો માત્ર જ્ઞાતા જ છે, જ્ઞાની છે એ મુખ્યપણે જ્ઞાતા છે, એ પણ છે એ પણ ગૌણમાં જાય છે, મુખ્યપણે જ્ઞાતા છે. જ્ઞાની તો તેનો મુખ્યપણે માત્ર જ્ઞાતા જ છે. સમયસાર નાટકમાં આવે છે ને, સમયસાર નાટકમાં બનારસી દાસજીનું એક પદ ટાંક્યું છે કે કહત બનારસી અલ્પભવ થીતી ઝાંકી સોઈ જીન પ્રતિમા પ્રમાણે જીન સારખે. શું કહ્યું કે જે જીવને પોતાના જ્ઞાનમાં જીન પ્રતિમામાં જીનેન્દ્રનું સ્વરૂપ બરાબર માલુમ પડે છે, સરખું સારી રીતે ચોખ્ખું માલુમ પડે છે કે આવા જ જીનેન્દ્ર દેવ હોય, એટલે કે જીન ભાવ જેને પકડાય છે જીન પ્રતિમા ઉપરથી. કહત બનારસી અલ્પ ભવ સ્થિતિ જાકી, એની ભવ સ્થિતિ અલ્પ છે. જેણે જીનેન્દ્ર પ્રતિમામાં જીન ભગવાનના દર્શન કર્યા, જીન ભાવના દર્શન કર્યા એટલે કે સ્વભાવના દર્શન કર્યા, એની ભવ સ્થિતિ અલ્પ છે. આ એના જ્ઞાન ઉપરથી એની ભવ સ્થિતિનું પ્રમાણ મૂકી દીધું છે બનારસી દાસે. જો બનારસી દાસે નાટક સમયસાર જે લખ્યું એમાં કળશ ઉપરથી રચના કરી છે, અમૃતચંદ્ર જલ્દી ન મળે. જ્ઞાનીના વચનો સ્વયં આગમ છે, સ્વયં શાસ્ત્ર જ છે. શું એ અપુરાવો છે? સમયસારમાં જીન પ્રતિમાનો વિષય નથી ક્યાંય ચાલ્યો, નાટક સમયસારમાં ક્યાંથી વાત લઈ આવે? એમના અંતરમાંથી એમણે કાઢી આવત. વળી જીન પ્રતિમાની વાત કાઢી એમ નહીં, પણ જીન પ્રતિમાની અંદર જે દર્શન કરવામાં જે રહસ્ય છે કે જીનેન્દ્ર ભગવાનના દર્શનમાં શું દર્શન કરવા, કોના દર્શન કરવા, કે જીનેન્દ્ર પ્રતિમામાં આત્મ સ્વભાવના અને આત્મ સ્વરૂપના દર્શન કરવા. જીન સોઈએ આત્મા, અન્ય હોય સો કર્મ. આત્માની અંદર પણ જે આત્મા છે એ તો જીન સ્વરૂપ છે, અને આ આત્મામાં આત્મા સિવાય બીજું કાંઈ દેખાય એના પરિણામ જે કાંઈ શુભાશુભ થાય છે કર્મ છે, જીન નથી આત્મા નથી. અન્ય હોય સો કર્મ, જીન સોઈએ આત્મા, અન્ય હોય સો કર્મ. એવા જીન ભાવના દર્શન જીનેન્દ્ર પ્રતિમામાં જો થાય એની ભવ સ્થિતિ કપાઈ જાય છે. આવી વાત લીધી, ક્યાંથી સમયસારમાંથી કાઢે, કેવી રીતે સમયસારમાંથી કાઢે, એવું કાઢ્યું છે જયચંદજીએ. એવા ઘણા ખુલાસા કર્યા છે પંડિત જયચંદજીએ, ભાવાર્થની અંદર અનેક ખુલાસા કર્યા છે જે શાસ્ત્રમાં ટીકામાં ને ગાથામાં નથી. એથી આગળ જઈને કેટલીક વાત વધારે કરી છે. એ જ્ઞાનીઓને સ્વયં અંદરની સ્ફૂર્ણા છે પોતાના જ્ઞાનમાં, તેમાંથી વિશેષ ન્યાય કાઢીને. આપણે એક ગાથા લ્યો હાથમાં ને એક શક્તિનું એક વચન લ્યો, 47 શક્તિમાંથી ગુરુદેવનું પ્રવચન લ્યો, કેટલા ભાવ કાઢે છે ગુરુદેવ. ત્યાં કાંઈ લખ્યું નથી એટલું, પોતે પ્રવચનમાં કેટલા ભાવ કાઢે છે એક જ સૂત્ર ઉપર, એક જ વચન ઉપર. તો એ એક વિશેષ લાભ છે કે જે તે શાસ્ત્ર અને સૂત્ર ઉપર જ્યારે જ્ઞાની એના ઉપર કોઈ વિચારણા એમની ચાલી જાય છે, ત્યારે એમના અંતરમાંથી બીજા પણ કેટલાક પડખા ખુલે છે અને એ મુમુક્ષુને મોક્ષ માર્ગમાં ઉપકારી થઈ પડે છે. એ બધી વાતો માર્ગદર્શનરૂપ થઈ પડે છે, ઉન્માર્ગે થતાં બચી જતાં બચી જાય છે. એ બધા પ્રકારે એમાંથી ઉપકારના ઊભા થાય છે એવી આ વાત છે. જિનેન્દ્રની મૂર્તિ સાક્ષાત જિનેન્દ્ર તુલ્ય વીતરાગ ભાવવાહી હોય છે. જિનેન્દ્ર પરમાત્માની જે મૂર્તિ છે એ સાક્ષાત જિનેન્દ્ર તુલ્ય કાંઈ ફેર નથી એમ કે છે. શું જેવા જિનેન્દ્ર છે એવી જ એમની મૂર્તિ છે. સમોસરણમાં દેહાકારે બિરાજમાન હોય છે, પ્રતિમાવત જ હોય છે, કોઈ ચેષ્ટા તો કરતા નથી. ભગવાન વિતરાગ ભાવમાં ડૂબેલા છે, એમને કોઈ હાથ પગ ચલાવવા, આંખ ચાલે, કંઠ ચાલે, કાંઈ નથી. વાણી નીકળે તો પણ કાંઈ હોઠ ચાલતા નથી, કંઠ ચાલતો નથી, કાંઈ નહીં, મોઢું ખુલતું નથી, આ પણ ફરકતી નથી. જેમ પ્રતિમા જે છે એવું જ બિલકુલ ભગવાનનું રૂપ છે. અને સામાન્ય રીતે પ્રતિષ્ઠાનું એક કારણ છે, એને પ્રાણ પ્રતિષ્ઠા કહે છે. શું એમ કે આમ તો બધાને ખબર છે કે ભાઈ આ એક આરસ પથ્થરમાંથી કે કોઈ પણ ધાતુમાંથી કે કોઈ પણ પથ્થરમાંથી ઘડેલી પ્રતિમા છે. પ્રતિષ્ઠા વિધિ શું કરવા, હજુ ભાઈ સમજાવશે વધારે, તો કે એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા એટલે જીવંત છે, સાક્ષાત છે, એ પ્રકારનું પોતાની ભાવનાનું આરોપણ થઈ જાય છે વિધિ સહિત. એટલે જ્યારે ભગવાનના મંદિરમાં પ્રવેશ કરે છે દર્શન કરવા આવનાર દર્શનાર્થી જીવ, ત્યારે એ પ્રતિમા તરીકે એને નથી જોતો, એ ભગવાન છે એમ જ જોવે છે. એને પ્રતિમા છે એવો ભાવ નથી આવતો, પણ સાક્ષાત ભગવાન બિરાજે છે એવો એને ભાવ આવે છે, એવો જ ભાવ એને આવે છે કે આ તો ભગવાન છે. અને એટલી મર્યાદા મંદિરની અંદર સાચવવાની ઊભી થાય છે કે ત્યાં જેમ ભગવાનના સમોસરણમાં કોઈ ભગવાન બિરાજમાન હોય ને અભિનય ન થાય, ગુરુદેવ બેઠા હોય તો એમ મર્યાદામાં જ બેસવું પડે ને, ગમે તેમ કપાટા મારવા માંડે બધા એવું ચાલે છે. તો સાક્ષાત ભગવાન બિરાજમાન હોય તો એની જે મર્યાદા છે એ બધી ખરેખર તો મંદિરને એક સમોસરણ જ કહેવાય છે. જીવ મંદિર એટલે સમોસરણ ગણાય છે અને ત્યાં ભગવાન સાક્ષાત બિરાજે છે, એટલું એમનો વિનય, એમનું બહુમાન અને એમની ભક્તિપૂર્વક જ ત્યાં આવનાર બધો વ્યવહાર અને વિનય સાચવે છે. એમ જિનેન્દ્રની મૂર્તિ સાક્ષાત જિનેન્દ્ર તુલ્ય વિતરાગ ભાવવાહી હોય છે. વિતરાગતા, નીતરતી વિતરાગતા જેને કહીએ, વિતરાગતા નીતરે છે, ભરેલી તો છે પણ જ્યારે બહાર નીતરી રહી છે ત્યાંથી ઉપયોગને ફેરવવાનું મન ન થાય. ઉપયોગ વિતરાગ ભાવને જોયા જ કરે અને એ જ વિતરાગ ભાવને જોતા પોતામાં પણ વિતરાગ ભાવને આવિર્ભાવ થાય એવા એવા એક ભાવથી, એવા પ્રકારથી, ભાવના એવા પ્રકારથી એક દર્શન કરવાની પદ્ધતિ છે. એને ખરેખર જિનેન્દ્ર દર્શન કહ્યા છે કે જેમાં જીન ભાવ જણાય છે અને જેમાં પોતાનું સ્વરૂપ જણાય ને પોતાના સ્વભાવ ભાવનો આવિર્ભાવ થાય એને જિનેન્દ્ર દર્શન કહ્યા છે. અનુભવ પ્રકાશની અંદર એ વાત બહુ સારી લીધી છે, કુદરતી છે અનુભવ પ્રકાશ આપણી પાસે. એમાં દેવ અધિકાર કરીને એક અધિકાર લખે છે. હવે વિચારવા જેવો વિષય એ છે કે દીપચંદજી પોતે દેવ અધિકાર 62મું પાનું છે, સ્વરૂપાનુભવનો ગ્રંથ રચે છે. આ અનુભવ પ્રકાશ એટલે આત્મ સ્વરૂપનો અનુભવ ગ્રંથનો વિષય છે, આત્મ સ્વરૂપનો અનુભવ. અને એમણે એ અનુભવ સિવાય કોઈ વિષયાંતર આ ગ્રંથમાં નથી કર્યો. આ એક એમની વિશિષ્ટતા છે. જે વિષય હાથમાં લીધો છે એ વિષયને અડીને જ બધી વાતો લખે છે. છતાં પણ જિનેન્દ્રની સ્થાપનાની વાત દેવ અધિકારમાં એમણે નાખી. કહેવાનો મતલબ એ છે કે અનુભવ સાથે એનો સંબંધ જોડ્યો એમણે. હવે દેવ અધિકાર લખીએ છીએ એમ કરીને લખે છે. તો કહે છે કે કેવી છે જિનેન્દ્રની સ્થાપના, જેની અંદર શું આપણે જોવાનું છે, શું દર્શન કરવાનું છે, કે વિતરાગ મુદ્રા દેખીને સ્વસંવેદન રૂપ. કેવી છે વિતરાગ મુદ્રા? સ્વસંવેદન રૂપ છે. જે સ્વસંવેદન સ્વાનુભવના કાળમાં ઉત્પન્ન થાય છે એ તો જગન્ય ભાવે ઉત્પન્ન થાય છે, ચોથા ગુણ સ્થાને. અને કેવળ જ્ઞાનમાં જે સ્વસંવેદન છે એથી અનંત ગુણ વિશિષ્ટ છે, એટલું વિજ્ઞાન ઘન પરિણમન થયું છે. ઉપર ઉપરના ગુણ સ્થાને પરિણમન વિજ્ઞાન ઘન થતું જાય છે, એટલે પરિણમન ઘનિષ્ઠ થતું જાય છે અને પૂર્ણ ઘનિષ્ઠ કેવળ જ્ઞાનમાં થાય છે. એવું જે સ્વસંવેદન એ રૂપ વિતરાગ મુદ્રા દેખીને દેખનાર સ્વસંવેદન ભાવરૂપ પોતાનું સ્વરૂપ વિચારે છે, સ્મરણમાં લે છે. કે આવું ઘનિષ્ઠ પ્રચુર, પ્રચુર નહીં પણ પૂર્ણ, પ્રચુર તો મુનિઓને લાગે છે પ્રચુર સ્વસંવેદન વિશેષણ, પણ પૂર્ણ ઘનિષ્ઠ એવું સ્વસંવેદન આ ભગવાન ઈશ્વર સંવેદનમાં બિરાજમાન છે, સ્થિત છે. અને એવું જ મારું સ્વરૂપ છે એમ સીધું એના ઉપરથી પોતા ઉપર આવે છે. આ ઉપયોગ આપોઆપ ફરે છે. જે સ્વરૂપ રૂચિવાન છે એવા જીવને સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રા દેખીને પોતાનું સ્વસંવેદન સાંભળે છે, સ્મરણમાં આવે છે, સીધો ઉપયોગ એ બાજુ જાય છે, મળે છે. અને હું પણ વિતરાગ પદને, આવા વિતરાગ પદને પામું, આવા પૂર્ણ વિતરાગ પદને અવસ્થાએ પણ પામું, એવો જ મારા સ્વરૂપમાંથી વિતરાગ ભાવ પ્રગટ થાય એવી ભાવનામાં એ આવે છે. એમ સ્વભાવની અને પૂર્ણપદની બંને ભાવના ત્યાં ઊભી થાય છે એક ભગવાનના દર્શન માત્રમાં. આ સ્થાપનાના નિમિત્તથી ત્રણ કાળ ત્રણ લોકમાં ભવ્ય જીવો ધર્મ સાધે છે. શું કહે છે? શું ભાવનો લીધો અહીંયા? આ સ્થાપનાના નિમિત્તથી ત્રણ કાળ ત્રણ લોકમાં ભવ્ય જીવો ધર્મ સાધે છે. તેથી સ્થાપના પરમ પૂજ્ય છે દ્રવ્યજીન. હવે દ્રવ્ય કોઈ જીન હોય, જે ભાવે ન થયા હોય, ગુરુદેવ જેમ હતા એ ગુરુદેવ છે, તે દ્રવ્યજીન એટલે દ્રવ્ય તીર્થંકર દ્રવ, એ દ્રવ્ય જીવ છે, એ જીવદ્રવ્ય છે, તે પણ ભાવ પૂજ્ય છે. તેથી ભાવિ નહીંથી પૂજ્ય છે. આ 200-250 વર્ષ પહેલાં એમણે નાખ્યું, ભાવિ નહીંથી એ પૂજ્ય છે, એમની સ્થાપના થઈ શકે છે. શું? અથવા ત્રણ કલ્યાણક સુધી દ્રવ્યજીન છે તે પૂજ્ય છે. સમસરણ મંડિત અનંત ચતુષ્ટ યુક્ત ભાવજીન ભવ્ય જીવોને તારે, દિવ્યધ્વનિથી ઉપદેશ આપીને સાક્ષાત મોક્ષ માર્ગની વર્ષા કરે એવા પરમાત્માને ભાવજીન કહેવામાં આવે છે. જે પ્રગટ જીન સ્વરૂપ થઈ ગયા તેને ભાવજીન કહે છે, અને જે તીર્થંકર થવાના છે તેને દ્રવ્યજીન કહે છે, તે પણ ભાવિ નહીંથી પૂજ્ય છે. અને આથી 30 વર્ષ પહેલાં થયેલા પ્રવચનમાં ગુરુદેવે સ્પષ્ટ કરી ગયા છે, ભાવિ નહીંથી પૂજ્ય છે એ વાત સ્પષ્ટ કરી ગયા છે. એ વાંચે તો ગુરુ તે દિવસે તો આ પ્રશ્ન ઉપસ્થિત નહોતો થયો, પણ તો એ વાત અનુભવ પ્રકાશના પ્રવચનમાં નીકળેલી છે. જેની પાસે અનુભવ પ્રકાશના પ્રવચનો હોય એને જોઈ લેવી. અમે તો કોઈ ચર્ચા કરવા આવે એને દેખાડી દઈશું કે આ ગુરુદેવના વચનો હવે માનવું છે કે નથી માનવું. આ તો 30 વર્ષ પહેલાં કહેલું છે, અત્યારની પરિસ્થિતિ ઉપર અભિપ્રાય વ્યક્ત કર્યો હોય તો હજી તમને એમ થાય કે નહીં કંઈક આમ હશે ને તેમ હશે, તેની તો કાંઈ આ પ્રશ્ન જ નહોતો. એ આના ઉપરથી વાત કરેલી છે, એ ભાવિ નહીંથી પૂજ્ય છે. પૂજ્ય અત્યારે છે એને ભાવિ નહીં કહેવામાં આવે છે, ભવિષ્યમાં થવાના છે. માટે એ પ્રકારે દેવને જાણે, વિતરાગ દેવને જાણે ત્યારે સ્વરૂપ અનુભવ થાય છે એમ સ્પષ્ટ લખે છે દીપચંદજી. એ રીતે જિનેન્દ્રની મૂર્તિ સાક્ષાત જિનેન્દ્ર તુલ્ય છે એવી વિતરાગ ભાવવાઈ છે. જે અપેક્ષાએ કહ્યું હોય તે અપેક્ષા જાણવી જોઈએ. જે કથનની મર્યાદા છે, જ્યાં જે રીતે વાત કહેવા ધારે છે તે સમજવું જોઈએ. જીન પ્રતિમા છે તેની પૂજા ભક્તિ બધું છે, એ પોતપોતાના સ્થાનમાં બધું છે. સ્વરૂપમાં જ્યારે ઠરી શકે નહીં ત્યારે અશુભથી બચવા, એવો શુભરાગ આવ્યા વિના ધરીએ નહીં એમ કે છે. કોઈ એમ કે ના ન આવે અમને, એ વસ્તુને સમજ્યો નથી. અને એવો જ શુભરાગ આવશે. જેને જેની રુચિ છે એને એ પ્રકારનો જ શુભરાગ આવે. પોતાને સ્વભાવ પામવો છે તો એ સ્વભાવના નિમિત્તો ગોતશે કે એથી વિરુદ્ધના નિમિત્તો ગોતશે? આ સીધી વાત છે. એવો શુભરાગ આવ્યા વિના રહે નહીં. એવો ભાવ ન જ આવે એમ માને તેને વસ્તુ સ્વરૂપની ખબર નથી. તો એ વસ્તુના સ્વરૂપને સમજ્યો નથી, એની અણસમજણમાં બોલે છે. અને આવે માટે તેનાથી ધર્મ છે, એવો શુભરાગ પોતે ધર્મ છે કે ધર્મનું કારણ છે એમ માની લઈએ તો એ પણ સમજતો નથી. આમાં શું છે કે રાગને અને જ્ઞાનને જુદા જુદા સમજવા જોઈએ. રાગ છે તે રાગ છે અને જ્ઞાન છે તે જ્ઞાન છે. રાગ કાળે જ્ઞાન જ્ઞાનનું કાર્ય ન કરે એમ માનવાની જરૂર નથી. જ્ઞાનમાં તો જેવું વિતરાગ પછે એવું આવે. ધર્માત્મા પણ જ્યારે દર્શન કરે ત્યારે એમને શુભરાગ થાય, પણ એમનું જ્ઞાન તો જીન સ્વરૂપને જોવે છે. તો રાગથી તો એ ભિન્ન પડ્યા છે. લોકો એમને રાગ અને રાગને અનુસરતી મનવચન કાયાની પ્રવૃત્તિને જોવે છે, પણ એમના જ્ઞાનને ને શ્રદ્ધાને કોણ સમજી શકે છે? મુખ્ય તો એ વાત છે. સમજવા જેવી જે વાત છે એ તો એ છે કે એ વખતે એમનું જ્ઞાન શ્રદ્ધાનું પરિણામ શું છે ને કેવું છે, અને પછી એને સાથે આનો સંબંધ કેટલો વ્યવહારે અનુકૂળ છે અને કેટલો પરમાર્થે પ્રતિકૂળ છે, પછી એ વિષય સમજવાનો પ્રકાર ઊભો થાય છે. પણ જે ધર્માત્માના શ્રદ્ધા જ્ઞાનને જ ન સમજે એ કેવળ એમના રાગને પણ નહીં સમજી શકે. એકલા રાગને જોવા જશે તો એ ધર્માત્માને નહીં સમજી શકે. એ તો એમ માનશે કે હું જેમ ભગવાનની પૂજાને દર્શન કરું છું એમ એ પણ કરે છે, મને ઘણો ભક્તિનો ભાવ આવે છે, એમને ભક્તિનો ભાવ આવે છે, મને ઘણો ભક્તિનો ભાવ આવે છે એમ નથી. એમના જેવો એમના જે પ્રકારનો છે એવા પ્રકારનો અજ્ઞાનીને આવી શકે નહીં. પ્રકાર જ ફેર પડી જાય છે, શુભના શુભમાં પ્રકારમાં ફેર છે. એટલે એને ધર્મ છે એમ એમ માને તો તે પણ બરાબર નથી. એ શુભ રાગ જેટલો છે તેટલું શુભ બંધનનું કારણ છે એમ અવશ્ય જાણવું. જેટલો શુભ રાગ છે એટલું શુભ બંધનનું એ કારણ છે, જ્ઞાન બંધનનું કારણ નથી. એ વખતે એમનું જ્ઞાન બંધનનું કારણ નથી, એમનું શ્રદ્ધાન બંધનનું કારણ નથી એમ લેવું. ટાઈમ છે, થઈ ગયું છે 5 મિનિટ છે. જ્યાં સુધી અબંધ પરિણામ પૂરા પ્રગટ થયા નથી ત્યાં સુધી અધૂરી દશામાં એવા બંધના પરિણામ હોય છે, આવે છે, પણ એ અલ્પ બંધના પરિણામ છે. માટે તે આદરણીય છે એમ પણ નથી. આવે છે, બંધ છે, એ આદરણીય નથી, પણ એના સ્થાનમાં કેવા પ્રકારે હોય એનો નિષેધ ન થાય તો માર્ગનો નિષેધ, એનો નિષેધ કરવા જતાં બધું નિષેધ થઈ જશે. જો એના સ્થાનમાં વ્યવહારનો નિષેધ કરવા જશો તો નિશ્ચયનો પણ નિષેધ થઈ જશે. અથવા જેને નિમિત્ત અને વ્યવહાર કેવો હોય એની ખબર ન પડે એને નિશ્ચયની શું ખબર પડવાની હતી. જેને સ્થૂળ વિષયમાં વિપર્યાસ ભજે છે એને સૂક્ષ્મ વિષયમાં અવિપર્યાસ ક્યાંથી આવવાનો હતો? એ તો આપોઆપ જ વિપર્યાસમાં આવી ગયો, પહેલેથી અગાઉથી આવી ગયો. એ તો નિજ પરમાત્મ તત્વને જ ગ્રહણ કર, તેમાં જ લીન થા, એક પરમાણુ માત્રની પણ આસક્તિ છોડી દે. વિષય તો ચાલે છે ને, પણ અહીંયા પછી વાત લે છે કે મૂળમાં નિજ પરમાત્મ તત્વને જ ગ્રહણ કર ધર્મ કરવા માટે, તેમાં જ લીન થા અને એક પરમાણુ માત્રને પણ આસક્તિ છોડી દે. અષ્ટિનાસ્તિ બે લે છે. હવે શું છે કે મુમુક્ષુ જીવ એમ વિચારે કે આત્માને ગ્રહણ કરવો છે, પરમાત્મ સ્વરૂપને ગ્રહણ કરવું છે, તેમાં લીન થવું છે, પણ બહારમાં પરમાણુની આસક્તિ છોડવી નથી, હે એ નહીં કામ આવે. જે રસ છે ઉદય અને ઉદય ભાવમાં જે રસ છે એ રસ એમનેમ રહે અને પરમાત્મ તત્વનું ગ્રહણ થાય કે એમાં લીનતા થવાનો અવસર આવે એ કોઈથી બની શકે એવી વાત નથી. જે એમાં પ્રીતિ રાખે છે, જે એમાં ઉદાસીનતા નહીં રાખતા પ્રીતિથી વર્તે છે, રસથી વર્તે છે. શ્રીમદજી તો એમ કહે છે કે જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરીને તે વર્તે છે, તે અનુપયોગ પરિણામી થઈને વર્તે છે, રસે કરીને વર્તે છે, તે કામનાએ કરીને વર્તે છે, સ્વચ્છંદે વર્તે છે, એવા બધા શબ્દો વાપરે છે. એને આત્મહિત થવાનો, એને સ્વરૂપમાં લીનતા થવાનો, સમ્યક દર્શન થવાનો અવસર નથી. જ્ઞાની પુરુષને મળીને, મુમુક્ષુ માટે વાત લીધી છે, જેને જ્ઞાની પુરુષ મળ્યા, પ્રત્યક્ષ સમાગમ થયો, જ્ઞાની પુરુષને મળીને જે કામનાએ કરી, આત્મભાવે કરી, સ્વચ્છંદપણે રસે કરી, એટલે કે જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરી, અનુપયોગ પરિણામી થઈને એટલે સાવધાની, પોતાના લાભ નુકસાનની સાવધાની, નુકસાનની બેદરકારી, અનુપયોગ પરિણામી થઈને જે સંસારને ભજે છે એટલે સંસારના કાર્યોમાં મગ્ન થઈને, તલ્લીન થઈને વર્તે છે, તે પુરુષ, તે આત્મા તીર્થંકરના માર્ગથી બહાર છે એમ કહેવાનો તીર્થંકરનો આશય છે. તીર્થંકરના નામે વાત મૂકી છે, નાની પુરુષને મળીને આમ ન થવું જોઈએ એવી વાત લીધી છે. ચારસો ને ચૌદ નંબરનો પત્ર છે. શ્રેણીક રાજાનો દ્રષ્ટાંત લઈને પોતે તર્ક ઉઠાવ્યો છે, પછી પોતેનું પોતે સમાધાન કરે છે. આ સમાધાનનું વચન છે કે શ્રેણીક રાજા તો રાજ કર્યું, તીર્થંકરના માર્ગની બહાર હતા કે તીર્થંકરના માર્ગમાં હતા? તો કે તીર્થંકરના માર્ગમાં હતા. તીર્થંકરના માર્ગની બહાર કોણ છે એનું આ વર્ણન કર્યું, એમાં પરિણામ જ્ઞાનીને થતા નથી એમ કહેવું. જ્ઞાનીને તો થતા નથી, પણ જ્ઞાનીને મળીને જેને જ્ઞાની મળ્યા છે એને પણ થતા નથી, થાય તો હજી એને જ્ઞાની મળ્યા નથી એમ કહેવું છે.
એ બહુ મોટી વાત કરી છે.
એ રીતે કહે છે કે એક પરમાણુ માત્રની પણ આસક્તિ છોડી દે, જેને નિજ પરમાત્મ સ્વભાવનો આશ્રય કરવો છે તેને રજકણને તેમજ રાગના અંશને પણ છોડી દેવો પડશે. તેમાં મારાપણાનો અભિપ્રાય છોડી દીધો માટે સમ્યક દર્શન થયું. છતાં એવો સ્વભાવ આવે આવે તે જાણવા લાયક છે અને તે કાળે જાણેલો પ્રયોજનમાન છે. આ 12મી ગાથાનો ન્યાય છે. જ્યારે જ્યારે જે જે કાળ આવે, જે જે શુભરાગ આવે, ત્યારે તે તે ભૂમિકાની મર્યાદામાં છે કે નહીં એ એને પ્રયોજનની બુદ્ધિથી, પ્રયોજનના દૃષ્ટિકોણથી જાણી લેવું જોઈએ. અને એટલું એનું પ્રયોજન છે. જો એટલું પણ ન વિચારી શકે તો એ નિશ્ચયમાંથી ખોવાઈ જશે, એનો નિશ્ચયને નહીં ગ્રહણ કરી શકે એમ કહેવાય.
હોલો પરમ